પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 405 અને 406 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 71.
આ બધું ખાઈ છે, સંસારની ઉપાધિ દુઃખરૂપ છે, યુવા ભાવથી વિરાગ કરે છે, પણ મારો આત્મા જ આનંદ સ્વરૂપ છે. યુવા અનુભવપૂર્વકનો સહજ વિરાગ તેથી સહજ શાંતિ કરવાની અજ્ઞાની જીવ વૈરાગ્યને તો ધારણ કરે છે. વૈરાગ્યના પરિણામ થવા છતાં એ જીવને આત્મિક શાંતિ જે મળવી જોઈએ તે શાંતિ મળતી નથી. જેનો આત્મા રાગ સાથે વિકત્વ અનુભવે છે અથવા જેને અજ્ઞાન દિશામાં રાગ રૂચે છે એટલે દુઃખ રૂચે છે, રાગ રૂચે છે એટલે એને દુઃખ રૂચે છે, એને શાંતિ જોઈતી નથી. જેને શાંતિ જોઈએ છે એને રાગ રૂચતો નથી. એના વિશે એ લીધો કે વૈરાગ્યના પરિણામ તો છે, છતાં એને જે સહજ આત્માની શાંતિ છે એનું પરિણમન કેમ નથી? કે વૈરાગ્ય હોવા છતાં એને રાગ રૂચે છે એવો વૈરાગ્ય છે, જેમાં હજી રાગ રૂચે છે એવો એ વૈરાગ્ય છે, એમાં કદી શાંતિ મળે એને? અથવા એને રાગ રૂચે છે એટલે કષાય રૂચે છે, તો એ કષાયને એ પુષ્ટ કરશે, કષાયને એ ટાળશે નહીં પણ કષાયને એ પુષ્ટ કરશે. કેમ કે એને એ રૂચે છે, વળી એને આધાર પણ ખોટો પકડ્યો છે. સંસારના સંયોગો બધા ક્ષણિક છે અને સંસારની સમસ્ત પ્રકારના કાર્યોની ઉપાધિ છે એ દુઃખરૂપ છે. કેમ કે એ કાર્યો કરવા જતા અનેક વિતમણાઓ ઊભી થાય છે, તેથી એને દુઃખરૂપ લાગે છે. એમ કહે કે એને આ સંસારના સંયોગો ક્ષણિક લાગ્યા અને સંસારના કાર્યોની ઉપાધિ દુઃખરૂપ લાગી, તો એમાં એને ખોટું શું પકડ્યું છે? કે ખોટું એને એ પકડ્યું છે કે એને એ કાર્યોમાં પ્રવર્તમાન જે રાગ એને દુઃખરૂપ નથી લાગ્યો, પણ એ કાર્યો કરવા જતા અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે એને એ ઉપાધિ કહે છે. લોકો ઉપાધિ છે કહે છે કે જે કાર્ય કરવા ધારે છતાં સહેલાઈથી ને સરળતાથી ન થાય, મુશ્કેલીઓ ઊભી હોય એને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે, પરિશ્રમ કરવો પડે અને તેમાં આકુલતા થાય, એને ઉપાધિ કહે છે. અથવા ધાર્યું ન થાય, પોતાના વિચાર અનુસાર વિકલ્પ અનુસાર ધાર્યું ન થાય ને ટેન્શન આવે, એ ટેન્શનને લોકો ઉપાધિ કહે છે. વસ્તુતા એને ખરેખર ઉપાધિનું સ્વરૂપ જાણીને એને ઉપાધિ માની છે એમ નથી. રાગ માત્ર ઉપાધિ સ્વરૂપ છે, આત્મા જે માત્ર જ્ઞાન સ્વરૂપ છે, એ માત્ર જાણવામાં કાંઈ પણ કાર્ય બીજા પદાર્થ સંબંધિત કરવું, એવો જે રાગ ઉત્પન્ન થાય છે એ પોતે ઉપાધિ સ્વરૂપ છે એમ એને જાણ્યું નથી. સંસારની ઉપાધિ દુઃખરૂપ છે તો સંસારમાં અનેક મુશ્કેલીઓ આવે છે, અનેક દુઃખના પ્રસંગ આવે છે. ઈષ્ટ સંયોગ થતાં, અનુકૂળ સંયોગ થતાં ઘડીભર હર્ષ થાય છે, પણ તે સંયોગનો વિયોગ નિશ્ચિત હોવાથી અને સંયોગના કાળે પણ વિયોગનો ડર નિશ્ચિત રહેતો હોવાથી, કેમ કે એને અનિશ્ચિતતા તો લાગે છે ક્યારે હું ચાલ્યો જઈશ કે ક્યારે સંયોગ ફરી જશે, એ કોઈ એના કંટ્રોલની એના હાથની વાત નથી એવું સ્પષ્ટ જણાય છે. ત્યારે અનુકૂળતામાં જ એને એ ડર તો પેસેલો છે અંદરમાં. એટલે એ બધી સંસારની ઉપાધિ છે એમ પ્રતિકૂળતાને ઉપાધિ એને કલ્પી છે, એના વિકલ્પથી વિરુદ્ધ પરિણામ થાય એને ઉપાધિ જાણે છે. સર્વ વિકલ્પ ને તે ઉપાધિ જાણે છે એમ તો કઈ છે નહી. અને જે ક્ષણિકપણું છે એ પણ એને પોતાના શાશ્વત સ્વરૂપને લક્ષમાં લઈને જાણ્યું નથી. ક્ષણિકપણું છે અને ક્ષણિકપણાને લઈને દુઃખ છે. મારે તો જે કાંઈ જોઈએ તે કાયમ જોઈએ, કાયમ કોઈ સંયોગી ચીજ રહેતી નથી, આ તો બધું ક્ષણિક છે. અને ક્ષણિક હોવાથી એનું દુઃખ થાય છે. એ રીતે એને પદાર્થના પર પદાર્થના પરિણામના આધારે દુઃખની કલ્પના કરી છે, એની દુઃખની કલ્પના પણ સાચી છે. અથવા તો એ અજ્ઞાની જીવે સુખ દુઃખનું સ્વરૂપ તત્વથી જાણ્યું નથી, માત્ર જળ પદાર્થોના આધારે વૈરાગ્યના પરિણામ થયા છે, આત્માના આધારે એ વૈરાગ્યના પરિણામ નથી થયા. તેથી એને શાંતિ મળતી નથી. જે શાંતિ આત્મામાંથી આવીને અનુભવ થવો જોઈએ એવી શાંતિનો ત્યાં અનુભવ થતો નથી. વસ્તુના આશ્રય થાય છે કે શું, કે વસ્તુ પરિણમે છે તે અપેક્ષા છે એમાં. દરેક પદાર્થના આધારે તેના પરિણામ છે એટલે શું, કે તે પદાર્થ પરિણમે છે. તે પદાર્થના પરિણામમાં બીજો કોઈ પદાર્થ પરિણમે છે એમ નથી. પણ આત્મા જે ચૈતન્ય સ્વરૂપી છે એ પરલક્ષે પણ પરિણમે છે અને સ્વલક્ષે પણ પરિણમે છે. એમાં પરનું લક્ષ્ય કરીને પરિણમે છે ત્યારે એ પરના આધારે પરિણામ છે એમ કહેવામાં આવે છે. થાય છે સ્વના આધારે, પણ એનો એને સ્વીકાર નથી. એને તો પરના આધારે જ મારા પરિણામ થયા છે એવો સ્વીકાર હોવાથી, એના સ્વીકારને શ્રદ્ધાને મિથ્યા શ્રદ્ધાન કહીએ અને એની સમજણને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા એને બધું ક્ષણિક છે તેથી મને દુઃખદાયક છે. હવે તે ક્ષણિક હોય કે તે નિત્ય હોય એમાં તારે દુઃખ સુખ દુઃખનો શું સવાલ છે? શું સંસારના કાર્યો ઉપાધિરૂપ છે, પણ અનુકૂળતા પડે તો એને ઉપાધિ લાગતી નથી એમ છે. એટલે વિકલ્પ અનુસાર ન થાય ત્યારે એને જે બોજો આવે છે, અસમાધાનનો બોજો છે, ટેન્શન શેનું છે એને? જીવને અસમાધાન થાય છે એનું છે. દુઃખ કેમ ઉત્પન્ન થાય છે અજ્ઞાની જીવને એ પણ જ્ઞાની બરાબર જાણે છે, એને ખબર નથી. એને તો પોતાના વિકલ્પ અનુસાર કાર્ય ન થયું એટલે કેમ ન થયું એનું એને દુઃખ છે. एक तो जीव ने इच्छा थता इच्छित पदार्थ ने होवा थी इच्छा थता ए इच्छा में आकुलता नो दुख थे इच्छित पदार्थ प्राप्ति करने आकुलता थाय छे અને એક દુઃખ છે અસમાધાનનો, એને સમાધાન નથી થતું કોઈ પણ પ્રસંગે, ત્યારે એને આકુલતાને દુઃખ થાય છે. આ મુખ્ય દુઃખના બે પ્રકારના પરિણામ છે, અને એ બંનેનું મૂળ અજ્ઞાન છે. બંનેનું મૂળ છે અજ્ઞાન છે. આત્મા આનંદ સ્વરૂપ છે, કોઈ પણ બાહ્ય પદાર્થમાં સાતા કે સુખ નથી. આત્મા આનંદ સ્વરૂપ છે, ને પરમાનંદ સ્વરૂપ છે. આત્મા પરમ આનંદ સ્વરૂપ છે એવો જ્યાં નિર્ણય હોય એને બાહ્ય સાતામાં સુખ વેદાય નહીં, અને બાહ્ય સાતામાં સુખ વેદાય તો આત્મા પરમાનંદ સ્વરૂપ છે એમ એને માન્યો નથી, જાણ્યો નથી. બે વાત ને મેળ કેમ થાય? શું કીધું? અજ્ઞાની જીવ આ બધું ક્ષણિક છે, ને સંસારની ઉપાધિ દુઃખરૂપ છે એવા ભાવથી વૈરાગ્ય કરે છે, દીક્ષાંગીકાર કરે છે. એમાં આધાર લે છે જળ પદાર્થોનો, કે આ બધું ક્ષણિક છે, એમાં કાંઈ રાખવા જેવું નથી. અને આ બધા કામ કરવા સંસારના કાર્યો બધા ઉપાધિના પોટલા છે, ત્યાં એ ઉપાધિમાં પડવા જેવું નથી. એવા ભાવથી જે વૈરાગ્ય કરે છે, પણ અંદરમાં આત્માને ઓળખીને આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ આત્માને ઓળખીને એનો આધાર લેતો નથી. એના અનુભવથી જે પરપદાર્થની ઉપેક્ષા થવી જોઈએ, પરપદાર્થમાંથી સુખ બુદ્ધિ તૂટી જવી જોઈએ, પરપદાર્થનો સંયોગ હો કે ન હો એ ઉપેક્ષિત પરિણામ એના અનુભવથી રહેવા જોઈએ, એવો વૈરાગ અજ્ઞાન દશામાં નહીં થતો હોવાથી તેમાં સહજ શાંતિ પરિણમતી નથી. અંદરથી જે આત્માની શાંતિ આવવી જોઈએ, વૈરાગ્યના પરિણામ થવા છતાં એમાં શાંતિના પરિણામ આવતા નથી. ઉપેક્ષાનો જે વિષય છે, પરપદાર્થ હો કે ન હો, એમાં એને શું સંબંધ છે? સીતાજી માટે વિલાપ કર્યો હતો, શું કર્યું હતું? રડતા હતા જંગલમાં, એ રડતા હતા. કૃષ્ણ મમત્વ છે, મમત્વ છે એટલે એમને દુઃખ છે, મમત્વના પરિણામ છે એટલું દુઃખ છે ત્યાં. પણ એ મમત્વ છે એ એકતા બુદ્ધિપૂર્વક હતો. રામચંદ્રજી રડ્યા એ દેખાયું, પણ રડતી વખતે ભિન્ન અનુભવમાં રહ્યા એ કોને જોયું? હસે તે દેખાય, ભાઈ તું ખસે છે અંદરથી ને હસે છે. જ્ઞાની અંદરથી ખસ્યા વિના હસે છે એમ દેખાય છે. આમ છે અંતરંગ જોવું જોઈએ, જ્ઞાનીનું અંતરંગ જો જોવામાં આવે એ જ રામચંદ્રજી છે. મુનિ દીક્ષા અંગીકાર કરે છે, ધ્યાનસ્થ થઈને જંગલમાં સ્વરૂપને સાધે છે, ત્યારે એ જ સીતાજીનો જીવ દેવલોકમાંથી ચલાયમાન કરવા આવે છે. હજી ત્યાં રાજરીઓ છે, છેલ્લે છેલ્લે તો ઘણો વૈરાગ છે, અગ્નિ પરીક્ષા લે છે, પછી મહેલમાં આવતા નથી રામચંદ્રજી પાસે. ત્યારે જે આર્યતા થઈ જાય છે અને આર્યતાના સંઘમાં ચાલ્યા જાય છે. પછી રામચંદ્રજી સાથે રહેવા ઈચ્છતા છતાં રાગ રહી ગયો છે, જેવો જાય છે, શરીર છોડીને મનુષ્ય પર્યાય છોડીને દેવલોકમાં જાય છે. સમ્યક દ્રષ્ટિ છે એટલે ત્યાં પછી સ્ત્રી પર્યાય ફરીને આવતી, ત્યાં દેવ છે, ચલાયમાન કરવા આવે છે. પછી રામચંદ્રજીમાં પરિણામ ફરે, મૃત્યુ પામેલો જીવ આવે તો કેટલું મમત્વ કરે અત્યારે કુટુંબ પરિવારમાંથી કોઈ, પણ એ પરિણામ ક્યાં થતા. પરિણામની વિચિત્રતા કેટલીક નીચેના ગુણ સ્થાને પૂર્વકર્મ અનુસાર આંશિકપણે થાય છે, એનો દ્રષ્ટિકોણ બીજો છે, જેવો હોવો જોઈએ. એ પાછા વળી ગયા છે કે એ બાજુ જાય છે, એટલો સવાલ છે. જ્ઞાનીનું પરિણમન સંસારથી પાછું વળી ગયું છે, આવ્યું હમણાં આવી ગયું, પાછું વળી ગયા છે. 401 જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળ્યું, સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. ક્યારે? કે રામચંદ્રજી વિલાપ કરે છે ત્યારે, આમ છે, વિલાપ કરે છે ત્યારે, પણ એ જ પરિસ્થિતિ છે. એની શક્તિ સમજવા જેવી છે કે ચારિત્ર મૂળના ઉદયમાં પત્ની પ્રત્યેના રાગને લઈને એટલી અસ્થિરતા વર્તે છે, દુઃખ વર્તે છે, તો પણ અંદરમાં સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનમાંથી જરાય ચલાયમાન થતા નથી. શેઠને તો અંદરથી વિકલ્પથી પાછો વળે ત્યારે, પ્રથમ તો પાછો વળે ત્યારે જ ઉતરે છે, પણ આ રામચંદ્રજીને તો વિકલ્પ છે, પિતાજીનો વિકલ્પ છે કે આ ઘોર જંગલમાં એને કોણ ઉપાડી ગયો. બધા અશુભ ચિહ્નો તો જાણવામાં આવતા હતા, કે આ બધા અત્યારના ચિહ્નો છે બધા સારા નથી. પક્ષીઓ બોલે છે ને, ખ્યાલ આવી ગયો, તો ગડબડ મોટી છે આમાં, એકદમ અલોપ થઈ ગયા છે અહીંથી, હમણાં અચાનક ક્યાં ગયા, ગડબડ મોટી છે. દુઃખ થાય છે, પોતાની ભૂલનું દુઃખ થાય છે, છોડીને જવાની ના પાડી તે લક્ષ્મણે, તો તમે એને છોડીને આવશો ને. છતાં પેલા એ અવાજ એવો કર્યો લક્ષ્મણનો અવાજનો ફળતો, એને સંકેત હતો કે હું આવો અવાજ કરું તો તમે ચાલ આવજો, તો સમજો કે હું ભયમાં છું. ખરેખર એ ભયમાં નહોતા ત્યાં, અને એ બધી ઝાડ ગોઠવેલી હતી ઉપાડી જવાની. વિલાપ કરે છે, પોતાની ભૂલનો પણ કરે છે અને વિયોગનો પણ કરે છે, બે પ્રકાર છે એના બધા. પણ છતાં એમનું પરિણમન અંદરમાં ઢળી રહ્યું છે. ત્યારે સ્વવિકલ્પક દશાના કાળમાં 60 સમય દ્રષ્ટિ હતા ને રામચંદ્રજી હતા, 60 સમય દ્રષ્ટિ હતા, સદભવ મોક્ષ ગામી હતા, ચરમ શરીર છલ્લું શરીર હતું. પછી નિર્વાણ થવાનો હતો એટલે ફરીને જન્મ થવાનો નહોતો. જેને ફરીને જન્મ થાય એને મૃત્યુ કહેવામાં આવે છે, અને જે દેહાંત પછી ફરીને દેહ ધારણ કરવો પડતો નથી એને નિર્વાણ દશા કહેવામાં આવે છે, એને મૃત્યુ નથી કહેવાતું, નામ બીજું મળે છે એને નિર્વાણ એમ કહે છે. તો એમાં પરિણામ છે, એમાં પણ એમનું મુખ્ય પરિણમન તો અંદરનું સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાનનું ઘણું મજબૂત છે. એ વિષયને સમજીને એમના રાગને સમજવો જોઈએ, નહી તો ભૂલમાં પીડ્યા વિના. એથી વધારે ખરાબ સ્થિતિ તો લક્ષ્મણ વિના બેહાંત છે. 6 મહિના સુધી ખંભેરીને ફરે છે લક્ષ્મણ નો મૃતદેહ. એવી જ રીતે શ્રીકૃષ્ણ નો મૃતદેહ બલભદ્ર 6 મહિના ખાંધે લઈને ફરે છે જંગલમાં. જંગલમાં ને જંગલમાં, એ તો બે જંગલમાં હતા. બાણ જંગલમાં વાગ્યું હતું શ્રીકૃષ્ણ. બલભદ્ર ગયા હતા પાણી લેવા. ભૈયા તરસ લાગી છે. વાસુદેવ છે ને પાણી હારે લોટો લીધો નથી. સમજો, સામાન્ય મુસાફરીમાં માણસ પાણીની વ્યવસ્થા રાખે છે. કેવી રીતે દ્વારકામાંથી નીકળ્યા છે, કોણ ફર્યા હું થાય, પછી એમાં કાંઈ કામ આવે. પાણી લેવા જાય છે ત્યાં એમ બંબાણ મારે છે. એ મૃત્યુ છું એમ સ્વીકારતા નથી. સૂઈ ગયો છું ભાઈ, તું સૂઈ ગયો છું, હવે તો ઉઠશું, હવે ક્યાં સુધી તારે સુવાનું એમ કે એને. એવો રાગ હોય છે ભાઈ ભાઈ વચ્ચેનો. વાસુદેવને બલભદ્રને રાગ હોય છે. એ ચારિત્ર મૂળનો રાગ હોય છે. ત્યાં એને દર્શન મોહ સહિતનો મિથ્યા દ્રષ્ટિને જેવો અજ્ઞાનીને રાગ હોય છે, એવો રાગ સમજવો જોઈએ. જે જીવો અધ્યાત્મના આ પ્રથમ દ્રષ્ટિકોણને સ્વીકારતા નથી, સમજતા નથી, એ જ્ઞાની અને અજ્ઞાનીના રાગ વચ્ચેના તફાવતને સમજી શકતા નથી. અને પ્રથમ જે અંતરંગ અધ્યાત્મની દિશા સમ્યક દર્શનની ઉત્પન્ન થાય છે એને સમજી શકતા નથી. તેથી એ જોયે છે કે આપણે રાગ કરીએ છીએ, એના કરતા એને તો વધારે રાગ કરીએ, એના કરતા તો આપણે હારા. એ રીતે જ્ઞાનીનું મહાત્માનું માપ નીકળે એવું. અહીંયા તો કહે છે કે વૈરાગ્ય કરે છે જીવને શાંતિ નથી, સહજ શાંતિ પરિણમતી નથી. એ ઘોર તપ કરે છે, વૈરાગ્ય ધારણ કરીને આકરું તપ કરે. બહારમાં બાહ્ય તપ, અંતરંગમાં જે શુદ્ધાત્મામાં સ્થિર થવું એને જે ખરેખર તપ કહેવામાં આવે છે. સારી રીતે શુદ્ધાત્મામાં સ્થિર થઈ જવું, પ્રતપંતે તપ, તપીને અંદરમાં સ્થિર થવું, જોરથી સ્થિર થવું એને તપ કહે છે. એ તપનો તો અજ્ઞાન દશામાં સદભાવ હોતો નથી, પણ બહારમાં અનેક પ્રકારે ઘોર તપ કરે છે, પણ અંદરમાં કષાય સાથેની એકત્વ બુદ્ધિ તૂટે નથી. તેથી આત્મપ્રતપન પ્રગટતું નથી. હજી રાગ તે હું જે વૈરાગ્યમાં શુભો ઉપયોગ થયો, તપ કરવા માટેનો જે શુભો ઉપયોગ થયો તે મેં કર્યો એમ એમાં એકત્વ બુદ્ધિ એક પણ કરે છે કે આ રાગ મેં કર્યો, સારો રાગ કર્યો. એને અંદરમાં આત્મસ્થિરતા રૂપ આત્મપ્રતપન એને કહે. ઈ તપને આત્મપ્રતપન કહે છે. આત્માનું તપ વિશેષ કરીને આત્મામાં સ્થિર રહેવું, એવું તપ. બહારમાં ઘોર તપ કરવા છતાં એને આત્માનું તપ હોતું નથી. ભગવાને એને બાળ તપ કર્યા છે. બાળ વ્રત અને બાળ તપ એવો એક શાસ્ત્રની અંદર વિષય ચાલ્યો છે. જેમ બાળક છે એ સમજ્યા વિના કાંઈ કરે છે તો એ કાંઈ કોઈ ઠીક કાર્ય દેખાય તો પણ એના ઉપર ભરોસો મૂકી શકાય, કેમ કે બાળક બુદ્ધિથી તે કરવામાં આવેલું કાર્ય છે. એમ આત્મા આત્મ સ્વરૂપની સમજણ વિના, સોપર પદાર્થના ભેદ જ્ઞાન વિના કોઈ પણ બાહ્ય ક્રિયા છે શુભોપયોગની, તપની હો વૈરાગ્યની હો, એ ખરેખર આત્માના કલ્યાણ માટે કાર્યકારી થતી નથી. મુદ્દો આ છે, એમાં આત્માને કલ્યાણકારક થતી નથી. હવે જે ક્રિયા આત્માને કલ્યાણકારક નથી એમાં કલ્યાણની બુદ્ધિ એ મિથ્યાત્વનું અકલ્યાણ છે, મિથ્યાત્વરૂપ આત્માનું અકલ્યાણ છે. આ એક સાઈડ ઇફેક્ટ જે મિથ્યાત્વની ઊભી થાય છે શુભોપયોગમાં એકત્વપણે પરિણમતા, એ જીવને સમ્યક દર્શનથી વિશેષ દૂર કરે છે. એટલે ધર્મને શરૂઆત કરવામાં, શરૂઆત થવામાં એ નુકસાનકારક થઈ જાય છે. એ કેમ સમજાય? એક બાજુ છે એમ લાગે કે આપણે ક્યાં ખરાબ કોઈ કાર્ય કરીએ છીએ, આપણે જે કાંઈ કરીએ છીએ એ બધું સારું કરીએ છીએ, પણ અકલ્યાણમાં કલ્યાણ, અધર્મમાં ધર્મ, અતત્વમાં તત્વબુદ્ધિ, એને તો મિથ્યાત્વ કહેવામાં આવે. એટલે પછી અંદરમાં તો કસાય સાથેની એકત્વ બુદ્ધિ તૂટી નથી, અથવા રાગ સાથેના એકપણાના પરિણામ જ્યાં હજી છૂટ્યા નથી. રાગથી અંદરથી પહેલા જુદા પડવું જોઈએ, એ પરિસ્થિતિમાં આવવામાં તો કાંઈ એ દિશા બાજુની કોઈ દિશા સૂજ ન હોય, અને બારમાં ગમે તેટલા ઘોર તપ આદિ વૈરાગ્ય આદિ ગમે તે ધારણ કરી હોય તો એ ક્ષણિક મંદ કસાય છે. એ કસાયની મંદતા પણ મિથ્યાત્વ સહિતની ક્ષણિક છે, મિથ્યાત્વ સહિતની છે ને ક્ષણિક છે. એનાથી આત્માને ચિંતિત માત્ર લાભ થાય એમ કહીને પ્રથમમાં પ્રથમ રાગ સાથેના એકત્વ બુદ્ધિ રૂપ જે મિથ્યા દશા છે એને પ્રથમ છોડવી જોઈએ. ભગવાને જે ક્રમથી કલ્યાણ કરવાનો રસ્તો બતાવ્યો છે એ ક્રમ છોડીને બીજા રસ્તે, બીજા ઉપાયથી, બીજા માર્ગથી એ કલ્યાણ કરવા ચાહે તો એ ભગવાનના માર્ગથી ઊંધો ચાલવા બરાબર છે. એ માર્ગ ફેરવવા માંગે છે, માર્ગ ફરતો નથી પણ એને ખોટે ખોટે રસ્તે ચડી જાય. જેટલા કોઈ દુનિયામાં ધર્મને નામે મતમતાંતર છે એમાં મુખ્ય મતભેદ છે માર્ગ સંબંધિત. કલ્યાણ તો ધર્મના ક્ષેત્રમાં સર્વ કોઈ કરવા ચાહે છે, ધર્મના સ્થાનમાં જઈને સૌને કલ્યાણ કરવું હોય તો જ ધર્મસ્થાનમાં જાય ને પોતપોતાના માનેલા. ત્યાં તફાવત શું છે? તફાવત કલ્યાણ કરવાની રીતના. ત્રણેય કાળે ત્રણેય લોકમાં, પછી દેવલોક હો, મનુષ્ય લોક હોય કે નારકી હો, અને ત્રણેય કાળમાં ભૂત ભવિષ્ય વર્તમાનમાં જે આત્માના કલ્યાણનો માર્ગ છે એક જ પ્રકારે છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ, પરમાર્થ મોક્ષ માર્ગ, વાસ્તવિક સાક્ષાત મોક્ષ માર્ગ તો એક જ પ્રકાર છે. એમાં બે પ્રકાર છે. એ માર્ગ ભૂલ્યો એટલે અન્ય રસ્તે ગયો, ત્યાં કદી આત્માનું કલ્યાણરૂપ સિદ્ધિ થતી નથી. તું અનાદિ અનંત પદાર્થ છો, જાણું તારો સ્વભાવ છે. તું એટલે આત્મા અનાદિ અનંત પદાર્થ છે, પોતે અનાદિ અનંત પદાર્થ છે એટલે શાશ્વત પદાર્થ છે, ત્યારે પોતાની હસ્તી ટળે છે એવું બનતું નથી. શાશ્વત હૈયાતી રૂપ રહેનાર, શાશ્વત હૈયાતપણે રહેનાર એવો પોતે પદાર્થ છે. અને એનો મુખ્ય સ્વભાવ, પોતાનો મુખ્ય સ્વભાવ જાણવું તે છે. માત્ર જાણવું, જાણવું એટલે માત્ર જાણવું, આને જાણવું તેને જાણવું એમ અહીંયા કહેતા નથી. ન પણું જે છે આત્મામાં જે જ્ઞાન ભાવ થાય છે એમાં જે ન પણું છે એ માત્ર જાણવું એવો એનો સ્વભાવ છે. જાણવું 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 સામાન્ય જાણવું ખ્યાલ કરે છે. વિશેષ જાણવું તેને સ્વભાવ નથી કયો કે આને જાણવું ને તેને જાણવું. જાણવું તે સ્વભાવ છે. આપ આ પદાર્થને જાણવું ને આ પદાર્થને ન જાણવું એ કાંઈ પ્રશ્ન નથી. આમ તો એની મૂળ સ્વભાવની પૂર્ણ વિકસિત દશામાં તો સર્વ પદાર્થનું જાણવું થાય છે. પણ નીચે સંસારી સદમસ્ત જીવને જ્ઞાનની આવરણવાળી દશામાં એક કાળે એક જ પદાર્થને જાણે એવો મર્યાદિત શક્તિવાળો જ્ઞાનો ઉપયોગ રહેલો છે. એક કાળે એક જ જ્ઞેયને જાણે, બીજા જ્ઞેયને જાણી શકે. પરપદાર્થને જાણે ત્યારે ઉપયોગથી સ્વપદાર્થને ન જાણે, સ્વપદાર્થને ઉપયોગથી જાણે ત્યારે પરપદાર્થને ન જાણે. પરપદાર્થમાં પણ એક જ ઇન્દ્રિયના વિષયના પદાર્થને એક કાળે જાણે અને તે જ કાળે બે ઇન્દ્રિયના બીજા ઇન્દ્રિયના પદાર્થને તે જાણી શકે. અત્યારે જોવું ને સાંભળવું એમ બે કાળ એક સાથે દેખાય છે, એમ એક સાથે થતા નથી. પણ એટલી ઝડપથી ઉપયોગ ફરે છે કે સાંભળે છે ત્યારે જોતો નથી ને જોવે છે ત્યારે સાંભળતો નથી એવું એને ફરક દેખાતો નથી, પકડી શકતો નથી. ઉપયોગની ઝડપને એ પકડી પોતેને પોતે પકડી શકતો નથી. એમ છે, શું થાય છે જુએ છે ત્યારે નથી સંભળાતો અને સાંભળે છે ત્યારે નથી દેખાતું. ભલે આંખ ખુલ્લી હોય પણ ત્યારે એ ખરેખર એને કાંઈ દેખાતું, કેમ કે આંખથી નથી દેખાતું. અંદર જ્ઞાનનો ઉપયોગ હાજર છે કે નહીં એટલો સવાલ છે. ઉપયોગ હોય તો જાણવાનું થાય ને નહીતર જાણવાનું થતું. એ વિશેષ જ્ઞાન છે, એ અન્ય પદાર્થોનું જાણવું તે વિશેષ જ્ઞાન છે. અહીંયા એ વિષય નથી કહેતા. તો તારું જાણવું એવો તારો સ્વભાવ છે, સામાન્યપણે જાણવું એ તારો સ્વભાવ છે. અથવા તું જાણક સ્વભાવે છો, જ્ઞાયક સ્વભાવે છો, શરીર આદિ જળ પદાર્થો કાંઈ જાણતા નથી. જે શરીર વગેરે જળ પદાર્થો છે એ તો કાંઈ જાણતા નથી. જળ રજકણમાં જાણવું એવો કાંઈ ગુણ નથી. આ શાસ્ત્ર છે તો શાસ્ત્રમાં જ્ઞાન નથી. આમ તો દ્રવ શ્રુત કહેવાય છે પણ એ ઉપચાર છે જ્ઞાનનો. એમાં વસ્તુતા એ ભાવશ્રુત તે જ્ઞાન છે અને તે ભાવશ્રુત ખરેખર જ્ઞાન ક્યારે છે કે રાગ અને પરથી ઉપેક્ષિત થઈને જ્યારે જીવ પરિણમે છે ત્યારે એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. એને ભાવસ્વરૂપ જ્ઞાન કીધું છે. બહુ સારો બોલ છે આમાં. કર્મા જંખારમાં હાવ છૂટનો વિષય લીધો. 1000 ને 2 નંબર
બરોબર.
રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ્ય કરતા આમ છે, જ્ઞાનને અનાદિથી અજ્ઞાન ભાવે, જ્ઞાનને કહો કે આત્માને કહો, અનાદિથી રાગની અપેક્ષા બુદ્ધિ છે. રાગનું એકત્વ કેમ થાય છે કે રાગ ઉત્પન્ન થાય છે એની એને અપેક્ષા છે, એની એને જરૂરિયાત લાગે છે, અપેક્ષા બુદ્ધિ છે. એ જ્ઞાન જયારે રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ્ય કરે, રાગની અપેક્ષામાં રહે અને સ્વનું લક્ષ્ય મારે કરવું છે, હાશે નહીં. આમ છે, આ બધું ગુરુદેવનો બહુ સૂક્ષ્મ વિષય કે રાગની અપેક્ષા છોડીને જ્ઞાન છે એ સ્વનું લક્ષ્ય કરે તો ભાવસ્વરૂપ જ્ઞાન ખુલે છે. એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. ભાવશ્રુત જ્ઞાન તો એ જ્ઞાન છે, તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. એવું ભાવશ્રુત જ્ઞાન આનંદ સહિત આત્માની શાંતિ સહિત પરિણમે છે. રામચંદ્રજી વિલાપ કરે છે ત્યારે આત્માની શાંતિમાં છે. શ્રેણીક મહારાજા પ્રથમ પહેલી નારકીમાં છે તો પણ આત્માની શાંતિમાં છે. જ્ઞાન ધારા ચાલે છે. પછી કુળતો આવો આવે ત્યારે રાડ ગુમ કરે નારકીના જીવોમાં, અંદર અંદર મારપીટ થાય ત્યારે સમ્યક દ્રષ્ટિ હોય એને મારપીટ થાય તો પૂર્વકર્મ લઈને આવ્યો છે ને, ત્યાં પણ એને મારે કાપે બધું થાય. કરવતથી
કાપે
શરીરના અંગને કરવતથી કાપીને જુદું પાડે, એક કટકે એક ગાય ન મારે, માથેથી મૂકે કરવત સરખી શેઠ સુધી, અને રાળ ગુમ ને બેકારો કરે, બાંધી રાખ્યો જાય ક્યાં, રાળ ગુમ બેકારા કરે પણ અંદરમાં શાંતિ પાછી હોય, જો સમ્યક દ્રષ્ટિ હોય તો. આ પરિસ્થિતિ છે એને બહારના સંયોગોની અશાંતિ એને સ્પર્શી શકતી નથી. આમ છે, એવો એ ચમત્કારિક વિષય છે. અંદરનો એ ચમત્કારિક વિષય છે ખરેખર તો. હવે એ ભાવશ્રુતનું લક્ષ્ય કેમ કરવું એ વાત લે છે કે વિકલ્પ જ્ઞાની જ્ઞાનની વેદના કેવી છે. સામાન્ય જ્ઞાન વેદના વિકલ્પ છે કે વિશેષમાં જાય છે, આ જાણ્યું તે જાણ્યું એવું જે સ્વવિકલ્પ જ્ઞાન છે તે વિશેષ જ્ઞાન છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના વેદન જ્ઞાન વેદન વિકલ્પ વિનાનું જ્ઞ 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 પણ જ્ઞાન સામાન્યપણે જે છે તે કેવી છે એના સ્વભાવને જોવું, તેનું અંતર લક્ષ્ય કરવું, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ્ય છે. તેનું નામ ભાવશ્રુતનું લક્ષ્ય છે. અને એ ભાવશ્રુતમાં રાગની અપેક્ષા છોડીને પોતાપણાનો સ્વપણાનો અનુભવ કરતા આનંદના ફુવારા સહિત એ ભાવશ્રુત જ્ઞાન પરિણમે છે અથવા ખીલે છે. આવા બધા અંદર ટુકડા આવી ગયા, આ તો બહુ જૂનામાંથી પકડેલો ઘણા વર્ષો
પહેલા.
આ મહિનામાં થઈ ગયું છે અખાડ માટે. એને અહીંયા જાણવું એમ સ્વભાવ કયો છે, એ વિકલ્પ વિનાના જ્ઞાનનો વિષય છે. સ્વવિકલ્પ જ્ઞાનને અહીંયા સ્વભાવ કયો, ભલે દ્રવ્યનું વેદન ન હોય અને પર્યાયનું વેદન હોય, તો સિદ્ધ પરમાત્માને એમ જ છે. એટલે શું એનો વિષય શું છે? એનો વિષય સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્યને સ્વપણે સ્વીકારતા એ વેદના ઉત્પન્ન થઈ છે જ્ઞાનને. ભલે વેદાય છે જ્ઞાન, ભલે દ્રવ્યને વેદાય, પણ સ્વદ્રવ્યને સ્વપણે જ્ઞાનમાં સિદ્ધાંતમાં સ્વીકાર્યું છે કે નહીં? જો સ્વીકાર્યું હોય તો જ્ઞાન વેદના ઉત્પન્ન થાય, નહીતર જ્ઞાન વેદનાને બદલે સ્વવિકલ્પ જે છે દેખાય એની વેદના આકુલતાની રહ્યા. જ્ઞાનને જ્ઞાન વેદે છે કે જ્ઞાન વેદના જરૂર છે? વેદનાર જ્ઞાન અને વેદાનાર પણ જ્ઞાન તે જ કાળનો. જે વેદનાર તે પોતે જ વેદાનાર. પણ એનું લક્ષ્ય ક્યાં? કે એનું જે ત્રિકાળી જ્ઞાન ભંડાર છે તે હું છું એવું લક્ષ્ય છે. ત્યારે એ જ્ઞાન જ્ઞાનના વેદનમાં એકાગ્ર થાય છે. ત્યાં સુધી રાગથી છૂટું પડતું નથી. આપણે ભેદ જ્ઞાનનો વિષય લઈએ છીએ ઘણી વાર વિચાર આવે છે કે ભેદ જ્ઞાન કેમ કરવું, એનો પ્રયત્ન કરવો જોઈએ, અને એ પ્રયત્ન કરતા શું મુશ્કેલી પડે છે એને વિચારવું જોઈએ. અહીં સુધી તો આવવું જોઈએ. બરોબર. અંદરના પ્રયાસમાં જવું જોઈએ, અને એ પ્રયાસ થતા તકલીફ શું પડે છે, અને હું કેમ રસ્તો કાઢવો? કોઈ તકલીફ પડે ત્યારે રસ્તો કાઢવાની વાત છે ને.
બરોબર.
પણ તકલીફ જ ન પડતી હોય એટલે કે શરૂનો પ્રયાસ થતો હોય તો એનો રસ્તો વિચારવાનો પણ રહેતો. જરા ઊંડું ઉતરવું જોઈએ. શરીર આદિ જળ પદાર્થો કાંઈ જાણતા નથી, અને જાણનાર આત્મા તે કદી નહીં જાણનાર એવો થતો નથી. ભલે જ્ઞાન હો, જ્ઞાન દશા હો કે અજ્ઞાન દશા હો, જાણનાર તત્વ છે જે જાણનાર 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 જાણવું 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 જ્ઞ 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 પણે જેનું પરિણમન છે એમાં ક્યારે નહીં જાણવું બંધ થઈ જવું જાણવું એવું કદી બનતું નથી. જ્ઞાનનું ઉત્પન્ન થવું, જ્ઞાન સ્વભાવે એવા આત્મ પદાર્થમાં જ્ઞાનનું ઉત્પન્ન થવું એ ક્યારે બંધ થઈ શકતું નથી. જળ એવા કોઈ જળ પદાર્થમાં ક્યારે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થઈ શકતો નથી, અને જ્યાં નિરંતરપણે જ્ઞાનનો પ્રવાહ ચાલે છે એવા આત્મ પદાર્થમાંથી જ્ઞાન ક્યારે બંધ કરી શકાતું. આમ જળ ચેતનની ભિન્નતા પ્રત્યક્ષ ભાષી જાણનાર તે કદી નહીં જાણનાર થતો નથી, અને નહીં જાણનાર તે કદી જાણનાર થતો નથી. જેનામાં જાણવાનો સ્વભાવ નથી તે કદી જાણશે નહીં, અને જેમાં જાણવાનો સ્વભાવ છે તેમાંથી કદી જ્ઞાનનું ઉત્પન્ન થવું બંધ થઈ શકશે. આમ બંને પદાર્થો સદા સર્વદા ભિન્ન રહે છે. જળ અને ચૈતન્ય પદાર્થો સદા સર્વદા ભિન્ન રહે છે. જળ ચેતન પદાર્થની ભિન્નતા જાણ્યા વિના કદી વૈરાગ અને સંયમ અને જીતેન્દ્રિય પણ સમ્યક પ્રકારે હોઈ શકે. એ પદાર્થ જળ છે. જે પદાર્થ પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે પદાર્થ જળ છે. જ્ઞાન સ્વભાવે એવા મારા આત્માથી સદા સર્વદા ભિન્ન છે. અને ભિન્ન હોવાથી તે તે પદાર્થોને આત્મા ભોગવી શકે છે એવું વસ્તુના સ્વરૂપમાં છે જ નહીં, એમ જાણ્યા વિના તે પદાર્થ ઉપરથી મૂળમાંથી વૃત્તિ છૂટે અને વાસ્તવિક વૈરાગ્ય ઉભો થાય એવું બનતો નથી. ઉપવાસ કરી શકું છું, કેટલા કરી શકો છો, કેટલા ઉપવાસ કરી શકો, 1 2 3 4 કેટલા કરી શકો, 15 પૂછું કે ભાઈ કેવા તારા આત્માએ શું કર્યું, ઉપવાસ કર્યો એમાં તારા આત્માએ શું કર્યું, તને કે તને પરિણામ એવા થયા કે આહાર મારે લેવો નથી. તો આહાર તું લેતો તો ત્યારે તે એમ સ્વીકાર્યું છું કે હું આહાર લઉં છું, આહાર લેવાના પરિણામ થાય છે તે પાપના પરિણામ છે, આહાર નહીં લેવા માટે ઉપવાસના પરિણામ થાય છે તે પુણ્યના પરિણામ છે. પણ બંને કા બંને પરિણામ વખતે આહારના પરમાણુઓના ગ્રહણ ત્યાગને હું કરી શકું છું તે મિથ્યાત્વના પરિણામ સાથે ને સાથે નાના પાપને મોટું કરવું, આહાર લેવાનું પાપ નાનું પાપ છે એને મોટું ગણવું, અને મિથ્યાત્વનું મોટું પાપ છે એને ન ગણવું, એ તો જેમ વ્યાજના નહીં ખાવાના પુણ્યને મોટું ગણવામાં આવે છે એના જેવું છે. એ જગતની રીતિ છે, જેવો પુણ્ય તત્વને અને પાપ તત્વને યથાર્થ પ્રકારે સમજતા નથી. નવ તત્વમાં એ 2 તત્વ છે ને, પુણ્ય તત્વ અને પાપ તત્વ, એને યથાર્થ પ્રકારે સમજતા નથી. તે નાના પાપને મોટું પાપ ગણાવે છે અને મોટા પાપને નાનું પાપ ગણાવે છે. આ પરિસ્થિતિ છે. સદા સર્વદા એ તો 2 એક જ વાત છે, આમ 2 કાળ અપેક્ષિત છે. સર્વથા હોય તો બધા બધા પ્રકારે જળ અને ચેતન સદા સર્વદા સર્વથા એમ સર્વત્ર સર્વત્ર તો કાળ અપેક્ષા ક્ષેત્ર અપેક્ષાએ આકાળ અપેક્ષાએ સર્વથા એટલે ભાવ અપેક્ષાએ એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જળ અને ચેતન પદાર્થો સર્વથા ભિન્ન છે, એ પૂરા ભિન્ન છે. જરાય અભિન્નપણું છે એનું છે. આ શરીર અને આત્માનો બંધન છે એમ કહેવાય છે. યોગ મન વચન કાયાનો યોગ, યોગ નામ જોડાણ. તો આત્મા અને શરીર થોડાક તો ભળીને મળીને રહ્યા છે કે નહીં, જરા પણ નથી. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આપ સ્વભાવ કહેતા સ્વરૂપ. આત્મા પોતાના સ્વરૂપને છોડીને જરાય જળ રૂપે પરિણમે, જળ જળપણું છોડીને જરાય આત્મા રૂપે પરિણમે એવું કોઈ કાળે બની શકતો. સદા સર્વદા ભિન્ન રહે છે. જળ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છો. તારું દુઃખ છે એ જળ સાથે એકપણાનું છે. જો રામચંદ્રજીને મમત્વ છે એકપણા સહિત નથી, એ ભિન્ન આત્મા છે, ભિન્ન પદાર્થ છે એવું જ્ઞાન વર્તે છે, એવું શ્રદ્ધાન વર્તે છે. શેઠને નુકસાન જાય તો નોકરને દુઃખ થાય, પણ કેટલું કે શેઠને થાય એટલું તો હરગીજ નહીં. બરાબર છે, એને સંબંધ છે, એટલે એના શિષ્ટને નુકસાન થાય તો નોકરને પણ દુઃખ
થાય.
નુકસાન કરનારો કોઈક હોય એના પ્રત્યે કસાય પણ કરે છે, પણ છતાં જે માલિકીપણામાં દુઃખ થાય અને નોકરપણામાં દુઃખ થાય એનો આકરો છે પરિણામમાં, એ આકરો અસાધારણ છે. ભલે દેખાય બહારમાં કે ન દેખાય એની સાથે સંબંધ રહેતો અજાણ્યો હોય તો પૂછવું પડે કે આ ભાઈને શું સંબંધ આટલું બધું કરે છે આમાં. સંબંધ તો અહીં તો છે તો નોકર, પણ જરા વફાદાર છે એટલે જરા વધારે એને દુઃખ થાય છે. પણ આખરમાં વફાદાર હોય કે બિન વફાદાર હોય, નોકર કે નોકર છે એમ ફેર પડી જાય છે. એ મૂળનો ફેર છે. આવો મૂળમાંથી ફેર પડ્યા વિના બીજી રીતે ફેર કોઈ કરવા જાય તો એ રીતે માર્ગે જવાતો હુદ્દો એટલો. જળ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છે, તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. વિશેષ શું લે છે કે આ એકત્વ છે તો એટલું બધું અનાદિથી ચાલ્યું આવે છે અને એવું દ્રઢ સંસ્કાર રૂપે છે કે અનંતકાળમાં એ એકત્વના પરિણામને જ અભ્યાસેલો હોવાથી, અનુભવથી અભ્યાસેલો હોવાથી, એકપણાના અનુભવમાં જાણે જલ્દી છોડ્યો જતો નથી, તો પણ અમે તને એમ કહીએ છીએ કે તારા મૂળ સ્વભાવમાં એ મિથ્યાત્મને એકત્વ ખરેખર મૂળ સ્વરૂપમાં નથી. એમ કહીને એમ કહે છે કે જો તમે તારા મૂળ સ્વરૂપની ઓળખાણ થાય તો તને મિથ્યાત્મનું જ્ઞાન થઈ જશે કે આ જે રાગ સાથે એકત્વ થાય છે, જળ પદાર્થ સાથે એક પણ અનુભવમાં આવે છે, સાતા મને થઈ અસાતા મને થઈ, એ જળનું પરિણમન છે. એ મૂળ પદાર્થની ઓળખાણ થતાં તને એના જુદાપણાનો વાસ્તવિક ખ્યાલ આવશે કે અરે આ એકપણાની માન્યતા પણ મારા મૂળ સ્વરૂપ એકપણું તો નથી. ફિઝિકલી જોઈએ તો એકપણું તો બે પદાર્થનું થઈ શકતું નથી, પણ એકપણાનો જે અનુભવ છે, એવો જે પરિણામ છે, આત્માનો પરિણામ છે, એ પણ મૂળ સ્વરૂપમાં નથી. એવા આત્માને ઓળખતા એકત્વના પરિણામ પછી રહેતા નથી. આ સ્વરૂપને ઓળખતા મિથ્યાત્મા મિથ્યાત્વ જવાનું મૂળ કારણ આ છે. આ વિના કદી મિથ્યાત્વ જાય નહીં. જેવો ભગવાને કેવળ જ્ઞાનમાં આત્મા જોયો અને કહ્યો, એવો જ આત્મા બરાબર મતિશ્રુત જ્ઞાનમાં જાણ્યા વિના કદી મિથ્યાત્વ મટે નહીં. પરિણામમાંથી મિથ્યાત્વનો અભાવ થાય. એ કેવો આત્મા છે કે મિથ્યાત્વ પણ જેના મૂળ સ્વભાવમાં નથી એવો છે. માત્ર જ્ઞાન સ્વભાવી કે જેના મિથ્યાત્મા પરિણામ અનંતકાળના એની અવસ્થાના પણ મૂળ સ્વરૂપમાં તો નથી, એવો એને પોતાને ઓળખાણમાં પોતે આવવો જોઈએ. ભાષે ઓળખે એટલે એને એ ભાષે. એ ભાષું ને નિર્ણય બે એક જ છે. નિર્ણય કરે છે ત્યાં જ ભાષે છે, અને ભાષે છે ત્યાં જ એને એનો નિર્ણય થયો એમ ગણું. ભાષણ વગરનો નિર્ણય શું કામનો? એ તો અધર અધર કરે જ છે. શાસ્ત્ર વાંચી વાંચીને કઈ આત્માનો નિર્ણય નથી કરતો. આવો આત્મા છે આવો આત્મા છે એમ નથી જાણતો. એ નિર્ણયને નિર્ણય કહેતા. ભાવ જ્યાં સુધી ભાષે નહીં ત્યાં સુધી ભાવશ્રુત જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ ભાષે નહીં, જ્ઞાન સ્વભાવ ભાષે નહીં ત્યાં સુધી તે ખરેખર શ્રુત જ્ઞાન તે ભાવશ્રુત જ્ઞાન છે. એ વિકલ્પ વિનાનો જ્ઞાનથી પકડાય છે, સામાન્ય જ્ઞાનથી પકડાય છે, વેદનથી પકડાય છે. એટલે એને વેદના લીધી છે, વેદનને ઉકસાવવા માટે વેદના શબ્દ લીધો છે. વિકલ્પ વિનાના જ્ઞાનની વેદના કેવી હોય એ જાણે ત્યારે એને ભાવશ્રુત છે, અને એ ભાવશ્રુત રાગથી ઉપેક્ષિત થઈને અંતરસ્વના લક્ષમાં હોવાથી એમાં આનંદ પ્રગટી જાય. બોલ બોલ સારો. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. એ તો સુખમ પરિણામ છે, એકત્વ થાય છે. અને સ્થૂળ શુભાશુભ ભાવો તે પણ તારું મૂળ અસલી સ્વરૂપ નથી. જે શુભ ભાવ કે અશુભ ભાવ તારું સ્વરૂપ નથી એને તું તારાપણે કાં સ્વીકારે છો? તારાપણે સ્વીકારે છે એનો અર્થ કે તારા મૂળ સ્વરૂપને તું ઓળખતો નથી. જે માણસ ખરેખર ઓળખાણ ન હોય તો ભળતા માણસને ભળતો માની લે એમ બને કે નહીં? ઊંચાઈ સરખી હોય, મોઢું મળતું આવતું હોય તો ઓળખાણ ન હોય તો, પણ ઓળખાણ હોય તો, ઓળખાણ હોય તો એમાં ફેર પડતો નથી. આ બાળક છે, નાનું બાળક હોય છે, એની માતાને ઓળખે છે. અનેક સ્ત્રીઓ એને ના પરિચયમાં એ આવે, પણ એની માતાને ઓળખે છે. ઓળખાણ શું છે? એટલો ઓછો સૂક્ષ્મ છે ત્યાં ઓળખવાનું તો કામ થાય છે. ઓળખે એટલે બીજાથી જુદું પાડે. જેવું છે એવું પોતાપણું, પોતાને પોતામાં પોતાપણું, પોતાના સ્વભાવને ઓળખીને ભાષે તો એને શુભાશુભ ભાવ જે થાય છે, વિજાતીય પરિણામ જે થાય છે, શુભ ને અશુભ આત્માની જાતથી વિરુદ્ધ જાતના જે પરિણામ થાય છે એને એ પોતાના રૂપ તરીકે એને જાણે નહીં. મારું સ્વરૂપ નહીં એમ જાણે. થાય ભલે એની અવસ્થામાં, જ્યાં સુધી થવા યોગ્ય દશા છે ત્યાં સુધી સાધકપણામાં પણ શુભાશુભ ભાવોની ઉત્પત્તિ થાય છે, પણ તે આત્માની જાત નથી, વિરુદ્ધ જાતના છે એમ જણાય છે. આટલો સવાલ આવે કે અમે ઠીક કર્યા ને સારા કર્યા, કરવા જેવા છે અને જોર જોરથી હવે હું કરું, એને આત્માને ઓળખો નથી ને એને આત્માને જાણ્યો નથી. તેથી ભલે જેવો અશુભ પરિણામ છોડવા માંગે છે અને શુભ પરિણામના જે હિમાયતી છે, કરવા જેવા છે એ હિમાયતી છે એના, એ એમ સૂચવે છે કે એને આત્માને જાણ્યો નથી. જે એની સ્થિતિ છે એમાંથી શું સૂચિત થાય છે કે એને આત્માને જ ઓળખ્યો નથી. જે આત્માને ઓળખે તો એના વિરુદ્ધ જાતના પરિણામને પોતાની જાતના ન જાણે ને એ કરવા જેવા છે એ વાત રહેતી. સર્વપ્રથમ પોતાને ઓળખ્યા વિના પોતાનું કલ્યાણ કરવાનું કઈ રીતે સંભવિત છે કે કોઈ રીતે બની શકે એવું? શ્રીમદજીએ તો 29મા વર્ષમાં બહુ લીધું છે કે એક આત્મજ્ઞાન વિના જન્મ મરણ ટળવાનો કોઈ ઉપાય નથી. આત્મજ્ઞાન એટલે જેવો આત્મા છે તેવો જ્ઞાનમાં પોતાને જણાવો અને વેદાવો, અનુભવમાં આવવો, એને આત્મજ્ઞાન કહેવામાં આવે. એક જ જન્મ મરણ ટળવાનો ઉપાય છે. બાકી બીજો કોઈ પરિભ્રમણ મળવા મટવાનો ઉપાય છે એના માટે પ્રશ્ન ઉઠાવ્યો છે. અમને 23-24 વર્ષમાં બહુ પ્રશ્નો ઉઠાવ્યા છે કે આ આત્માને અનંત પર પરિભ્રમણ સાથે છે અને તે કેમ ટળે? એ વિષયમાં દ્રઢ થઈને જીવ્યા વિના આ બાજુનો એક થોડો પણ ખ્યાલ લક્ષ્યગત થવો સંભવિત નથી એમ કીધું. થોડો પણ ખ્યાલ ના આવ્યો. I'm excited. वो शुरुआत मात्र है तेईसवां वर्ष में। अनंत काल थया जीव ने परिभ्रमण करवा छता तेनी निवृत्ति केम थती नथी अने ते शू करवाथी थाय आ वाक्य में अनेक अर्थ समायेल छे। आ प्रश्नार्थ में अनेक अर्थ सामने तेने विचार्या विना ए परिभ्रमण ना कारण ने विचार्या विना तो जी नास्तिक है एमांथी अस्तित्व छे के ते प्रश्न में प्रश्न एनो समाप्त न थाय त्या सुधी एनु समाधान लावा माटे जुड़ा विना एम कोई जुड़े छे ने वियोग में मार्ग ना अंश नु अल्प भान थतु नथी। मार्ग नो अंश एटले कल्याण करवू छे मार्ग छे कल्याण नो उपाय छे मार्ग छे ते कल्याण ना उपाय नो कोई अंश नु एने भान न थाय एम कहे छे। एक अंश नु भान न थाय पहला अंश नु भान न थाय मार्ग ना अंश नु अल्प भान थतु नथी तेथी बीजा बधा विकल्पो दूर करीने बीजा बधी विचारणा छोड़ी देने मार्ग ना बधा उपाय छोड़ी देने आ एक उपर लखेलू सत्पुरुषो नु ये वचनामृत ते वारंवार विचारी जोशो केटलु वजन है तो तेईसमा वर्ष में एनु समाधान ओगणत्रीसमा वर्ष में क्योंकि एक आत्मज्ञान सिवाय परिभ्रमण करतो नहीं। मुक्त थवानो उपाय सर्वदुखी मुक्त थवानो सर्वोत्कृष्ट उपाय आत्मज्ञान ने कहो छे ते ज्ञानी पुरुषोना वचन साचा छे अत्यंत साचा छे जो शैली के विषय ते आत्मज्ञान थता सुधी ज्यां सुधी न थाय त्यां सुधी ते जीवे मूर्तिमान आत्मज्ञान स्वरूप एवा जे सद्गुरुदेव तेनो निरंतर आश्रय अवश्य करवा योग्य छे एमां संशय नथी। एमां वचन तो जो अने ते आश्रय नो योग होय त्यारे